ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिन कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरु मंगलं मंगलं वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कक्षिरत्नम् शब्दजीतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम् श्रीमद् राजचंद्र वचनामृत श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 29 डिसेम्बर 2013 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 695 मुंबई आषाढ़ सुद 5 बुधवार 1952 श्री सहजानंदना वचनामृतमा आत्मस्वरूपनी साथे अहर्निश प्रत्यक्ष भगवाननी भक्ति करवी अने ते भक्ति स्वधर्ममा रहीने करवी एम ठेकाणे ठेकाणे मुख्यपणे वात आवे छे। हवे जो स्वधर्मना शब्दनो अर्थ आत्मस्वभाव अथवा आत्मस्वरूप थतो होय तो फरी फरी स्वधर्म सहित भक्ति करवी एम आववानुं कारण शुं एम तमे लख्युं तेनो उत्तर अत्रे लख्यो छे। या पत्र लख्यो छे एनी अंदर प्रश्न कर्यो छे। पत्र कोणे लख्यो छे एनो कोई संदर्भ मळतो नथी પણ એમાં લખ્યું છે કોઈ ઇતર હશે કે જેમને સહજાનંદ સ્વામીના વચનામૃતનો નિત્ય અભ્યાસ થતો હશે એ લખે છે કે આત્મ સ્વરૂપની સાથે અહર્નિશ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી અને તે ભક્તિ સ્વધર્મમાં રહીને કરવી આવી ઠેકાણે ઠેકાણે વાત આવે છે તો પ્રશ્ન એ થયો છે કે સ્વધર્મનો અર્થ જો આત્મસ્વભાવ અથવા આત્મસ્વરૂપ થતો હોય તો ફરી સ્વધર્મ સહિત ભક્તિ કરવી એવું વારંવાર લખવાનું કારણ શું કેમ કે તો એને એ વસ્તુ બને છે તો એનો ઉત્તર કૃપાળુદેવ લખે છે। જો વચનામૃતની અંદરનો પણ કોઈ પ્રશ્ન છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વચનામૃત એ સહજાનંદ સ્વામીના વચનોનો સંગ્રહ છે અને એ આધારભૂત ગ્રંથ છે। એ ગ્રંથ સંબંધી પ્રશ્ન મુકાય છે એનો પણ કૃપાળુદેવ પ્રત્યુત્તર આપે છે કેમ કે એ બધા શાસ્ત્રોના પારગામી છે। આત્મસિદ્ધિની 10મી ગાથામાં એ વાત આવી કે પરમશ્રુત સદગુરુ છે એ પરમશ્રુત છે એટલે અધ્યાત્મના સર્વ દર્શનના તાત્પર્યને જાણનાર છે. અને આવો જ્યારે પુરુષ પરમશ્રુત હોય એ જ સ્યાદવાદની દ્રષ્ટિએ અને અનેકાંતના સ્વરૂપની અંદર માર્ગનું સમાધાન કરી શકે, મુમુક્ષુને યથાર્થ માર્ગદર્શન કરી શકે. અહીંયા એમણે સમાધાન આપ્યું છે કે સ્વધર્મનો અર્થ આત્મ સ્વભાવ છે કે કંઈ બીજું છે. સામાન્ય આપણી સમજ જ્યારે સ્વની છે ત્યારે સ્વ એટલે આત્મા, એટલે આત્મ સ્વભાવ છે તો સ્વધર્મ સહિત ભક્તિ કરવી એમ વારંવાર લખ્યું છે. અને આત્મ સ્વરૂપની સાથે સ્વધર્મ સહિત, તો આનો અર્થમાં સ્વધર્મનો અર્થ શું થાય? આવો પ્રશ્ન છે મુમુક્ષુનો. મુમુક્ષુઓ પણ કેટલા વિચારીને વાંચતા હશે, કેટલા ઉપયોગપૂર્વક વાંચન કરતા હશે, નહીંતર આપણે તો આ એવું તો શું ને આ એવું તો શું. શબ્દની ભગવાન જાણે, ભગવાનનું કામ જાણે. વાંચનમાં પણ ઉપયોગ ન હોય તો અર્થ સાથે આપણે જોડાય નહીં. વાંચન એ હોવું જોઈએ કે શબ્દના અર્થ સાથે, શબ્દના ભાવ સાથે, શબ્દના આશય સાથે, શબ્દના તાત્પર્ય સાથે આપણી ચિત્તની વૃત્તિ જોડાયેલી હોય, આપણો ઉપયોગ જોડાયેલો હોય. જો ઉપયોગ જોડાયેલો ન હોય તો જેમ છાપું વાંચીએ અને એની અંદર કેટલી વસ્તુ અગડમ બગડમ, જોકે લખનાર એવો હોય એમાં તો કંઈ બહુ દોષ નથી, કેમકે લખ્યું હોય એણે પણ કંઈ બહુ, એ કંઈ ચિરંતન શાસ્ત્ર લખવા બેઠો નથી, રોજે રોજનું છે. આ તો પસ્તીનો માલ છે, મફતમાં આવ્યો છે અને મફતમાં જાય છે. એને તો જાહેરાતના પૈસા છે, જાહેરાતમાંથી સમાચાર શોધવા પડે કે આજે સમાચાર શું આપ્યા છે આણે. તો એને કંઈ એવી સિરિયસનેસ ન હોય, એવી ગંભીરતા ન હોય. લખનારને કંઈ ન હોય કે કાલ તો બધું પસ્તી છે. એવું જ વાંચનારને છાપું વાંચવામાં શું ગંભીરતા હોય, એમાં શું ધ્યાન દઈને વાંચવાનું હોય. એમ જો આપણે અધ્યાત્મના ગ્રંથો જેની અંદર અગમ નિગમની વાતો છે, અને એ વાતો એવી છે કે જે ખરેખર વાણીમાં મૂકી શકાય એવી નથી, કેવળ ભાવથી સમજી શકાય છે, એવી વાતને જ્ઞાની પુરુષોએ જ્યારે પોતાના ક્ષયોપશમ જ્ઞાન વડે એ ભાષામાં પ્રાણ પૂર્યા હોય, એ ભાષાની અંદર ચેતના આપી હોય, આત્માનો સંસ્પર્શ હોય, અને એ વાત જે પ્રકારે યથા પ્રકારે કહી શકાય તેવી રીતે કહ્યું હોય, ત્યારે એ જ્ઞાની પુરુષનો એક એક શબ્દ અને એક એક વાક્ય અત્યંત મહત્વપૂર્ણ હોય છે. મુમુક્ષુએ જ્યારે વાંચન કરવું ત્યારે વાંચન ઉપયોગની એકાગ્રતા સાથે કરવું જોઈએ. જો ઉપયોગની એકાગ્રતા સાથે વાંચન ન થાય તો કેટલું છૂટી જશે, કેટલાય શબ્દો કેટલાય અર્થ એમને એમ ચાલ્યા જશે, આપણે એના ઉપર આપણું લક્ષ્ય જશે નહીં. અહીંયા એને લક્ષ્ય ગયું છે કે આત્મ સ્વરૂપની અહર્નિશ ભક્તિ કરવી અને સ્વધર્મ સહિત કરવી. તો સાહેબ, આત્મ સ્વરૂપ અને સ્વધર્મ બે જુદા શબ્દો છે, બે એક નથી. અને જો આત્મ સ્વરૂપ અને સ્વધર્મ એક જ હોય તો સ્વધર્મ શબ્દ વારંવાર શા માટે આવે છે? આવો પ્રશ્ન કૃપાળુદેવને કર્યો. સત્સંગ સ્વાધ્યાય એની અંદર આ વસ્તુ હોય છે, માત્ર બોલી જવાથી, માત્ર વાંચી જવાથી, માત્ર સાંભળી જવાથી કેટલી વસ્તુ છૂટી જાય છે. કારણ કે આપણી ચિત્તની વૃત્તિ ચંચળ છે, એટલું ચંચળ ચિત્ત છે કે આપણે જે વાંચીએ છીએ એમાં પણ આપણું ચિત્ત ન હોય, આપણે બોલતા હોઈએ ત્યારે પણ આપણું ચિત્ત ન હોય, આપણે સાંભળતા હોઈએ ત્યારે તો કદાચ હોય કે હાવ ન હોય. બોલનાર સંકે સમજે કે આ મારી વાત બહુ ધ્યાનથી સાંભળે છે, પણ ઓલો વિચાર કરતો હોય કે ઘરે ઓલો આવ્યો હશે કે નહીં, પછી એને શું જવાબ દીધો હશે, ફોન આવવાનો હતો આવી ગયો હશે કે નહીં, ઘરે જઈને પૂછીશ. આ એના મગજની અંદર એ હાલતું હોય અને બધાને એમ થાય કે વાહ કેવું ધ્યાનથી સાંભળે છે, વાહ. કાંઈ ખબર ન પડે. ચિત્તની ચંચળતા એવી છે કે એથી જ કરીને જીવનની અંદર ઘણો સમય આપણે સત્સંગ સ્વાધ્યાય બોધનું શ્રવણ વાંચન કરતા હોય તો પણ આપની ચિત્તની વૃત્તિઓ બહાર જ ફરતી હોય છે, આપણું ચિત્ત બહાર જ ફરતું હોય છે. તો આવી સ્થિતિ ચિત્તની ચંચળતા છે ત્યારે જ્ઞાનીઓ કહે છે એકાગ્રતા કરો, ચિત્તની નિર્મળતા કરો. જો ચિત્ત ચોખ્ખું નહીં હોય તો આજ ગુરુરાજને ગાઈએ ચિત્ત ચોખ્ખું કરી ભાવે, ચિત્તને ચોખ્ખું ન કરીએ તો વસ્તુ પકડાશે નહીં, ભાવ નહીં પકડાય, શબ્દ વાંચી જવાશે. શબ્દ તો પરિચિત છે આપણા, કેટલીક વાર શબ્દ વારંવાર આવતો હોય તો આપણે તો એના ઉપર લક્ષ્ય કરીએ કે ન કરીએ તોય સાચું વંચાઈ જાય. અહીંયા સ્વધર્મનો અર્થ પૂછ્યો છે, બહુ મહત્વનું પૂછ્યું છે, અને કૃપાળુદેવ એનું સમાધાન આપે છે. સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી એમ જણાવ્યું છે ત્યાં સ્વધર્મ શબ્દનો અર્થ વર્ણાશ્રમ ધર્મ છે. જે બ્રાહ્મણ આદિ વર્ણમાં દેહ ધારણ થયો હોય તે વર્ણનો શ્રુતિ સ્મૃતિએ કહેલો ધર્મ આચરવો તે વર્ણ ધર્મ છે, અને બ્રહ્મચર્ય આદિ આશ્રમ ક્રમે કરી આચરવાની જે મર્યાદા શ્રુતિ સ્મૃતિએ કહી છે તે મર્યાદા સહિત તે આશ્રમમાં વર્તવું તે આશ્રમ ધર્મ છે. અને અહીંયા સ્વધર્મ એટલે વર્ણાશ્રમ ધર્મ છે. વર્ણાશ્રમ ધર્મની અંદર બે ભાગ આવ્યા, વર્ણ અને આશ્રમ. તો વેદાંતની અંદર શ્રુતિ અને સ્મૃતિ એ આચારના ગ્રંથો છે, અને એની અંદર વર્ણના ચાર ભાગ પાડ્યા છે. તો જે દેહ બ્રાહ્મણ આદિ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ક્ષુદ્ર, તો એ આદિ એટલે એમાં ગમે તે વર્ણમાં ધર્મ ધારણ કર્યો હોય તો તે વર્ણનો ધર્મ શ્રુતિ સ્મૃતિ શું કહે છે? પેલા તો એનો જન્મગત, જાતિગત, કુળગત, વર્ણગત એનો ધર્મ છે પ્રત્યેક જીવનો, એવી આ સંસ્કૃતિની એક વ્યવસ્થા છે, સમાજની વ્યવસ્થા છે. એટલે વર્ણ ધર્મ કયો છે, અને ત્યાર પછી એનો આશ્રમ ધર્મ, એ દેહ ધારણ કર્યો છે જે વર્ણમાં, એ દેહની અંદર એ અત્યારે કઈ વયમાં છે, વય પ્રમાણે પણ આશ્રમના વિભાજન કર્યું છે. પહેલો કયો છે? બ્રહ્મચર્યાશ્રમ, યુવા વય સુધીનો કાળ. ગૃહસ્થાશ્રમ એ યુવા વય પછીનો કાળ. વાનપ્રસ્થાશ્રમ એટલે કે વાર્ધક્ય જ્યારે જીવનમાં આવે એ પછીનો કાળ. અને સંન્યાસાશ્રમ એટલે છેલ્લો અંતિમ જીવનનો, શેષ જીવનનો કાળ. એમ આશ્રમ આપ્યા છે, આશ્રમના પણ ધર્મ આપ્યા છે કે કયા આશ્રમમાં શું ધર્મ હોઈ શકે. બ્રાહ્મણોના ધર્મની અંદર જેમ વર્ણન પ્રમાણે જઈએ તો બ્રાહ્મણોને આખું બ્રહ્મ વિદ્યાની આરાધના કરવી, બ્રહ્મની આરાધના કરવી, એટલે બ્રાહ્મણ તપસ્વી હોય, બ્રાહ્મણ અકિંચન હોય, બ્રાહ્મણ એ સામાન્ય રીતે અર્થ સંપન્નતામાં ન હોય, પરંતુ વિદ્યા એ એનો મુખ્ય ભાગ છે. અધ્યાત્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા, એની સાધના આ બ્રાહ્મણ ધર્મના ક્રિયા કાંડ વિધિ વિધાન પોતે કરવું અને સમાજમાં કરાવવું, આવી એક સમાજની વ્યવસ્થા હતી કે બ્રાહ્મણોની અંદર રહેલા લોકોએ, બ્રાહ્મણોએ સમાજના સંસ્કારોનું પોષણ કરવું, સંસ્કારોનું પાલન કરવું, લોકોને ધર્મ સમજવો અને સમજાવવો, આ બધું કામ બ્રાહ્મણોનું હતું. વૈશ્યનું કામ વેપાર કરવાનું હતું, જીવન જરૂરી આવશ્યક જે કંઈ છે ચીજ વસ્તુઓને માલ સામાન મંગાવવાનો, વેચવાનો, લેવાનો, લાવવાનો, અને એ પ્રકારે ધનોપાર્જન કરવું, આ એક વૈશ્ય ધર્મ હતો. તો સમાજની આર્થિક સમૃદ્ધિ માટેનો અને સમાજની ભૌતિક આવશ્યકતાઓની પૂર્તિ માટેનો. ક્ષત્રિય ધર્મ હતો કે સમાજના લોકોને અભય આપવું, સંરક્ષણ આપવું, સુરક્ષા આપવી, એને કોઈ પણ પ્રકારનો ક્યાંય ભય, ડાકુઓનો, લૂંટારાઓનો, અનિષ્ટ તત્વોનો, દુષ્ટ તત્વોનો, પાપી તત્વોનો, એને કારણે થઈને સમાજની અંદર કોઈ પણ પ્રકારની ભીતિ ન હોવું જોઈએ. પ્રત્યેક વ્યક્તિ પોતપોતાનું જીવન સહી સલામત રીતે જીવન ગુજારી શકે અને એને કોઈનું આક્રમણ, કોઈ તરફથી ભય, કોઈ તરફથી ધાક, કોઈ તરફથી બીક આ ન હોય. એની પોતાનું જીવન અને પોતાની સંપત્તિ, એનું સંરક્ષણ થાય, તો એની જવાબદારી એક ક્ષત્રિય ધર્મ ઉપર હતી. અને ક્ષુદ્રની અંદર આખી સમાજની વ્યવસ્થામાં સાફસૂફી, સફાઈ, શૌચ, કારણ કે એ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આરોગ્ય ન હોય, તો આવી એક વ્યવસ્થા. એવું બ્રહ્મચર્ય આશ્રમની દેખ, જીવનનો પહેલો ભાગ છે એની અંદર બને તેટલી વિદ્યાનું અર્જન કરવું. શસ્ત્ર વિદ્યા, શાસ્ત્ર વિદ્યા, અનેક પ્રકારની 64 પ્રકારની કળાઓ, 72 પ્રકારની કળાઓ સ્ત્રીઓની, 64 પ્રકારની કળા પુરુષોની, કે જેથી કરીને આજીવિકાનું સાધન, જીવનમાં કૌશલ્ય આવે, કંઈક જીવનની અંદર હુનર, વિદ્યા, કળા આ બધું આવવું જોઈએ. એ પહેલા ભાગની અંદર જ થાય કે જેથી કરીને પોતે પોતાના જીવનને સુંદર રીતે ઘડી શકે. સંગીત કળા, નૃત્ય કળા અનેક પ્રકારની છે, 64 કળા ને 72 વિદ્યા ઋષભદેવ પરમાત્માએ આ સમાજના ધારણ કરવા માટે થઈને એની આવી વિદ્યાઓ આપી છે. શાસ્ત્રમાં બધી વિદ્યાઓને બધું એનું વર્ણન આવે છે. કેટલો ઉપકાર છે તીર્થંકર પરમાત્માનો કે જંગલી જીવન જીવવાની બદલે લોકોને એવું સુસંસ્કારિત જીવન. તો આ પહેલા ભાગની અંદર એમણે આ અર્જન કરવું જોઈએ. જેટલી જેટલી વિદ્યા, કુશળતા, હુનર, કળા આ પ્રાપ્ત કરવું હોય ત્યારે થાય. પછીના બીજા ભાગની અંદર ગૃહસ્થી ધર્મ છે, એ પોતાનો સંસાર શરૂ કરે છે અને સંસારની અંદર સંતાનોત્પત્તિ અને સમાજના વ્યવહારો આ ચાલે છે. તો તે સમયે હવે વિદ્યા પ્રાપ્ત કરવાનો અવસર નથી, એ ગયો, પતી ગયો. તો બીજાની અંદર એણે આ રીતે કુટુંબનું પાલન પોષણ, લાલન પાલન કરવું, સમાજની અંદર કરવું, કોઈ નબળા વર્ગ હોય એનું ધ્યાન રાખવું, પશુ પક્ષી પાલન, આ બધાનો આ ગ્રસ્તનો ધર્મ છે. સાધુ સંતો આ બધાની વ્યાવચ કરવી આ ગ્રસ્તનો ધર્મ છે. કે ધનોર્પાર્જન કરવું અને દયા દાન પરોપકાર સેવા આદિના કાર્યો કરવા આ ગ્રસ્ત છે ત્યાં સુધી એનું આ કર્તવ્ય છે, એ ધર્મ આપણી સંસ્કૃતિની અંદર બીજા આશ્રમનો ધર્મ કીધો છે. કે ગ્રસ્તી છે એનું આ કામ છે કે એણે બ્રહ્મચારીઓના આવાસ નિવાસની વ્યવસ્થા કરવી, અભ્યાસની વ્યવસ્થા કરવી, વાનપ્રસ્થીઓ જે સેવા કરે છે એ સેવાના પ્રકલ્પોની વ્યવસ્થા કરવી, અને ત્યાગીઓ સંન્યાસીઓ છે એના જીવનની ભિક્ષા ગોચરી આદિની વ્યવસ્થા કરવી આ ગ્રસ્તનું કામ છે. આખા સમાજને ધારણ કરે ગ્રસ્ત ધર્મ એટલો શ્રેષ્ઠ કયો છે. કે તું પણ સમાજની અંદર ભોગ ભોગવ અને અન્યના લોકોને પણ જે કંઈ કામ કરવા છે એની અંદર સહાયતા કરે. વાનપ્રસ્થ કંઈ કમાવા જતો નથી, બ્રહ્મચારી કંઈ કમાવા જતો નથી, સંન્યાસીએ તો બધું છોડી જ દીધું છે. ત્યારે સમગ્ર સમાજની આર્થિક વ્યવસ્થાનું દેખભાલ કરવાનું, સાર સંભાળ લેવાનું કારણ આ ગ્રસ્ત ધર્મની અંદર. એટલો પવિત્ર ધર્મ, એટલો ઉચ્ચ ધર્મ છે. અને વાનપ્રસ્થ કહેતા હવે તમે જીવનની અંદર એક વાર્ધક્યની અંદર પહોંચ્યા છે તો હવે સેવા ધર્મ આવે છે, પરોપકાર ધર્મ આવે છે. પશુ પક્ષી પ્રાણી, પીડિત, અનાથ, દલિત, શોષિત આવા પ્રકારના જીવો પોતપોતાના કર્મ પ્રમાણે હોય છે તો એની સારવાર કરવી, એની સેવા કરવી, આવા પરોપકારના કાર્યનું જીવન આ વાનપ્રસ્થમાં છે. અને સંન્યાસમાં તો બસ પછી છોડી દઉં, આત્માનું કલ્યાણ. આત્મકલ્યાણની વાત આવે છે ત્યારે જગતને ભૂલાવી દેવાની વાત છે, પછી જગતની વિસ્મૃતિ કરવાની. મોહના બંધન જીવનભર ન હોય, સંસ્થાના બંધન જીવનભર ન હોય. આપણા દેશની સંસ્કૃતિનું આ જબરજસ્ત તત્વ છે. આશ્રમ રાખ્યો હોય તો એ આશ્રમ પૂરો થાય, વાત પૂરી થઈ ગઈ. આપણા જીવનની એક સીમા આવી, આપણા જીવનની એક મર્યાદા આવી. હવે શેષ જીવન છે એમાં કોઈ લોક સેવા પરોપકાર કશું રહેતું નથી. આત્મકલ્યાણ કર. આ મનુષ્ય જન્મની અંદર જો દૈવત્વ પ્રાપ્ત ન કર્યો તો પછી કોઈ જન્મની અંદર કોઈ યોનિમાં થવાની શક્યતા નથી. હવે તારે આ બધા સંસારના મોહ છે, સંબંધો છે, સંગ છે, સંયોગ છે, બધાથી પર થવું. સર્વસંગ પરિત્યાગ, સંન્યાસનો અર્થ બધું છોડવું, બધું છોડવું. એવી સરસ ઉત્કૃષ્ટ વ્યવસ્થા છે. અને એ છોડે ત્યારે એની ભિક્ષાની વ્યવસ્થા એ ગ્રસ્ત કરશે, એની ગોચરીની વ્યવસ્થા ગ્રસ્ત કરશે. પણ એણે હવે કોઈ પણ પ્રકારની સામાજિક સેવાના નામે પણ હવે મોહનો સંસાર રાખવાનો નથી, સંબંધોનો સંસાર રાખવાનો નથી, સંયોગોનો સંસાર એને રાખવાનો નથી. ચારેય આશ્રમની, ચારેય વર્ણની એવી અદ્ભુત વ્યવસ્થા છે કે જીવન પરિપૂર્ણતાનો ખ્યાલ છે. ભારતીય સંસ્કૃતિમાં, આર્ય સંસ્કૃતિની અંદર, અધ્યાત્મ સંસ્કૃતિમાં જીવનનો ખ્યાલ પૂર્ણતાનો છે, એકાંગી નથી. ભૌતિક જગતની અંદર એકાંગી ખ્યાલ છે. ભણનારો તો જિંદગીભર ભેણા જ કરશે અને કમાનારો જિંદગીભર કમાયા જ કરશે, આ એકાંગી ખ્યાલ છે. બસ જીવનમાં છેલ્લે સુધી પૈસા કમાવા, પૈસા કમાવા, ધન પ્રાપ્તિ કરવી, સંપત્તિ એકત્ર કરવી, સમૃદ્ધિ ગ્રહણ કરવી, માનપાન મેળવવા, યશ કીર્તિ પ્રાપ્ત કરવી, આ એક જ લક્ષ્ય. એને ક્યારેય બીજું લક્ષ્ય વાનપ્રસ્થનું, આશ્રમનું અથવા આત્મકલ્યાણનું તો ભારત સિવાય કોઈ દુનિયાના દેશની અંદર નથી. ગીતાની અંદર તો એક સરસ શબ્દ મૂક્યો છે કે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. અરે તારે આત્મકલ્યાણની વાત આવે ત્યારે કોઈ વિકલ્પ નહીં, કોઈ વિકલ્પ નહીં. ગઈકાલે એક સરસ એક આપણા મુમુક્ષુ સાથેની ફોનથી વાતચીત થઈ. એને કહ્યું કે હું તો અમેરિકા ગયો તો મારે તો દીકરી ઉપરનો મોહ ઘણો, કે દીકરી તો હેતનો દરિયો, મારા બાપ દાદા બધા દીકરીનું બહુ કરે કે એટલે અમે તો દીકરીનું આમ તેમ. તો હું દીકરાની અંદર તો નથી, અહીંયા છે એને અહીંયા ઇન્ડિયામાં, પણ કે હું તો ત્યાં ગયો તો ત્યાં રહ્યો. એ બધી વાતચીત એની સાંભળી મેં, ખૂબ બોયલો. ત્યાર પછી મેં કહ્યું કે ભાઈ બેનને ફોન આપો જરા તમે, એટલે એ બેને ફોન લીધો. પછી બેને કીધું સાહેબ આને સમજાવો ને કે હવે આ 80 વર્ષ થવા આવ્યો તો દીકરીને મોહના ચાડા છોડતા નથી, કે આખરે તો બધું છોડવાનું છે ને, દીકરી દીકરી ક્યાંથી કડે બાંધવાની છે. કે તો એ બેન છે એ મુમુક્ષુ મંડળની અંદર નિયમિત જનારા ભાઈ, કોક કોક વાર જાય. પણ તરત જ મને ખ્યાલ આવ્યો કે બેનને કેટલી વસ્તુ કલ્પના તરત આવી કે દીકરી ગમે તેવી હોય પણ હવે આપણે આપણી ઉંમર થઈ, આપણે હવે મોહથી નિવૃત્ત થવું જોઈએ, વિરક્ત થવું જોઈએ. એક સમય તો એવો આવે ને કે જ્યારે આપણે સંબંધના જગતથી પાછા ફરીએ, ક્યાં સુધી વળગાડવાનું? સ્વજન સંબંધી સંતાનો આ તે ફરાણો મરે ત્યાં સુધી તો પછી આત્મકલ્યાણ ક્યારે કરવાનું? આ તો આપણે જ્યાં સુધી ન મરીએ ત્યાં સુધી આપણા સંતાનોની સંતતિ તો ચાલુ જ હોય. અને કેટલાયને દીકરીના તરફનો પ્રેમ છે, કેટલાયને દીકરાને દીકરાને વ્યાજવાનું છે, વ્યાજવાને વ્યાજમાં મરી જશે, આ પ્રાણ છોડી દેશે અને વ્યાજ એમને મરેશે. અને તારું મુદલ તું ગુમાવી દઈશ, તારી મૂડી તું ગુમાવી દઈશ, દેવતા તું સમજતો ખરો, વ્યાજ વ્યાજ કરીને મંડી પડ્યો છું. ક્યારેક તો એનાથી પર થવું પડે. આ દેશની સંસ્કૃતિ કહે છે કે જીવનની અંદર એને સંધ્યા જોઈ અને સંધ્યાના રંગ લાલીમામાંથી કાલીમામાં થયા અને એને વૈરાગ્ય આવ્યો. પ્રત્યેક બુદ્ધ એક એક નિમિત્ત પકડી અને સંસારનો ત્યાગ કરે છે. રોજ દાઢી કરે છે અને જુએ છે કે સફેદ વાળ આવ્યો. રાજા દશરથ વિચાર કરે છે કે બસ હવે આ કાળ પૂરો થયો આપણો રાજકાજનો, હવે આ સોંપી દઈએ જગતના લોકોને, પોતાના સંતાનોને સોંપી દઈએ. લોકો વનમાં ચાલ્યા જાય, રાજપાટ છોડીને વનમાં જાય, આવું અદ્ભુત જીવનનું દ્રષ્ટાંત તો ભારત વર્ષ સિવાય ક્યાંય જોવા ન મળે. કે જેણે જોયું કે બસ હવે આપણે, અને પછી ભૈરું ભાઈદ્રુ શું દુઃખ છે, પણ સત્તા છોડે, પદ છોડે, પદવી છોડે, ધન છોડે, આ બધું જ છોડવામાં કાચી મિનિટમાં ના સોંપી દે, બસ હવે કારભાર તમે કરજો, વાત પૂરી થઈ ગઈ. વિચાર કરીએ આપણા જીવનની અંદર કે ઉંમરને કારણે કઈ છૂટે છે કે અશક્તિને કારણે છૂટે છે, કઈ થતું નથી એટલે છૂટે છે, ઉંમરને કારણે છૂટે છે. જુઓ સંસ્કૃતિ સાથેનો આપણો નાતો કેટલો તૂટી ગયો છે. ભારતીય અધ્યાત્મની વિચારધારા કે આખરે મનુષ્યની અંદર પણ અમારે આ બધું કરવું તો પડે ને, આ કર્તવ્ય છે તારા, પણ કર્તવ્યને અમુક કાળ સાથે સંબંધ છે. કાળ પછી કર્તવ્ય નથી. કાળ પછી એવો કેમ વિચાર ન કર્યો કે હું મારું તો કલ્યાણ કરું ને, હું ક્યારે કરીશ? જો હું આ મનુષ્ય જન્મની અંદર સંકિત પ્રાપ્ત નહીં કરું તો ક્યારે કરીશ? જો આ મનુષ્ય પર્યાય મળી છે, આવી પૂર્ણતા છે, આવો યોગ છે, આવા સંયોગો પ્રાપ્ત થયા છે, આવા નિમિત્તો મને મળ્યા છે, અને એ સમયે જો હું આત્મજ્ઞાન ન કરી શકું તો મારા આત્માનું ભાન હું કયા ભાવમાં કરીશ, કઈ યોનિમાં કરીશ, કઈ જાતિમાં કરીશ? કઈ વિચાર કર્યો? જો એને માટે આ છે તો હવે એને માટેનું શેષ જીવન મારું હવે એમાં જવાનું છે. પતી ગયું, બહુ કર્યું, જે કંઈ થયું તે કર્યું, અને ન થયું તો ન થયું, પણ એનો પછી અફસોસ એ નહીં, ખેદ એ નહીં, અને એનો વિચાર એ નહીં. વસી રહ્યું એટલે વસી રહ્યું, પછી થાય ન થાય કોઈ વિકલ્પ નહીં કરવાના. આ તો જ્યાં સુધી મારાથી હાલે છે ત્યાં સુધી તારા અથાણા હું કરીશ દીકરીને, પણ મૂકને લપ, હવે એ અથાણું ન ખાય તો ત્યાં દુબળી પડી જાય છે. પણ આ કાંઈ વાત મૂકી દો, એવું ગળે વળગાયેલું છે, કારણ કે આપણે આ વર્ણાશ્રમની સ્વધર્મની આખી વ્યવસ્થામાંથી દૂર થઈ ગયા છે. અને કેવળ વર્તમાન શિક્ષણનો પ્રભાવ કયો, અથવા તો કાળનો પ્રભાવ કયો, અત્યારે રાગ દ્વેષ મોહ એ રહિત જ આખું જીવન થઈ ગયું છે. અને એને માનીએ છીએ કે હું બહુ કર્તવ્ય કરું છું, અને કેટલાય તો એમ માને છે કે પોતે ખૂબ સારું કરી રહ્યા છે, એમ માને ખૂબ સારું કે આપણે ઘણું કલ્યાણ કરીએ, આપણે આવું ન કરું તો આવું ન કરું, ડૂબી મરો આવું ન કરી કરીને. વિચાર નથી આવતો. સ્વધર્મ, સ્મૃતિ, મર્યાદા, સ્મૃતિઓ અને શ્રુતિમાં જે મર્યાદા કીધી છે, આ મર્યાદા સમજવું છે. કાળ દોષ કડીથી થયો નહીં મર્યાદા ધર્મ. સમજાતું નથી, ઘણીવાર 20 દોરામાં બોયલા કરે, પણ મર્યાદા એટલે આ તારી મર્યાદા હવે તને આ સોંપે, તારું આ કામ છે. જો મને ખબર પડે કે જીવન હવે આપણે સમજીએ કે આપણો રૂપિયો બોધો છે, અથવા આપણું જીવન હવે દેર ઇઝ અધર એન્ડ ઓફ ધ લાઈફ, અધર સાઈડ ઓફ ધ લાઈફ, તો શું કરવાનું? હવે આત્મકલ્યાણ કરવાનું. પણ પછી આ બધું આયદરું છે એનું શું કરવાનું? એનું જે થવું એ થાય, તું શું કામ ગળે બાંધસ? મમત્વ છોડ, માયા છોડ, મોહના બંધન છોડ. હવે વિચાર કર કે હું આત્મા છું, ચૈતન્ય ઘન આત્મા છું, અવિનાશી આત્મા છું, અને એ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે મારા દેશની અંદર, મારા સદગુરુઓની અંદર, મારા ધર્મની અંદર મને અદ્ભુત સાધનો આપ્યા છે. હવે હું પ્રયત્ન કરું તો આમાં કરું, શેષ જીવન જેટલું મારું છે એ મારા આત્માને ઓળખવામાં કરું, મારા આત્માના સાક્ષાત્કારમાં કરું, મારી આત્માની આરાધનામાં કરું, મારા આત્માની સિદ્ધિ માટે કરું. બધું જેટલું જીવન મળ્યું છે એટલું જ જીવન સંસાર વ્યતીત કરવામાં કરવાનું નથી, આ મર્યાદા છે. કરવું પણ અમુક કાળ સુધી, અમુક સમય સુધી, વાત પૂરી થઈ ગઈ, અમુક ઉંમર સુધી. શરીરનું આપણને લાગે કે હવે આ શરીર આ બીજું કંઈ કરી શકશે નહીં, તો ધર્મની આરાધનાની અંદર એને તરત જ જોડી દેવાનું. આ વસ્તુ સમજાતી નથી, મર્યાદા સમજાતી નથી. અને મર્યાદા સમજાતી નથી એટલે જીવનની અંદર કેટલાય સત્તત્વો છે એ છૂટી જાય છે, અને અસતની અંદર જીવન પૂરું થઈ જાય છે. પછી એમ થાય કે 5 વર્ષ વધુ જીવ્યો તો સારું, 10 વર્ષ વધુ, સાહેબ છેલ્લે છેલ્લે ડૉક્ટરને એમ જ કહે, સાહેબ આયુષ્ય થોડું 2-5 વર્ષ વધે, હજી મારે આ કરવાનું છે. એ પૂરું થઈ જાય, નાનાનું ઘર પૂરું થઈ જાય, ઓલાના મોહારા પૂરા થઈ જાય, હજી આમાંથી જાની લાળ તો સંસારની જુઓ ચાલુ જ છે. સ્વધર્મ મર્યાદા સાથેનો છે. જે મર્યાદા જ્ઞાની પુરુષોએ, અનંતા જ્ઞાનીઓએ કહી છે, કૃપાળુદેવે કહ્યું 299ની અંદર કે હવે લક્ષ્ય બાંધી લ્યો જીવનનો, જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. આ લક્ષ્ય જ્યાં સુધી આગળ થશે નહીં ત્યાં સુધી કાર્યની સિદ્ધિ થવી સંભવિત નથી. કોઈ પણ પ્રકારની સાધના કારગત નીવડશે નહીં. આપણે લક્ષ્ય બાંધ્યું નથી કારણ કે સમજે છે કે હજી મારે ઘણું જીવવું છે, મારે ઘણું કરવાનું છે, ખબર નથી. કાળનો કોઈ ભરોસો નથી. કળિયુગની અંદર આ ભાગ ભાગ પાડવાની જરૂર નથી કે 75 તો થવા દે પછી કરશું, કારણ કે આ કાળ શિકારી બાજની જેમ માથે ભમી રહ્યો છે, લીધો કે લેશે. કૃપાળુ દેવે એટલી સરસ વાત મૂકી કે કળિયુગનો અર્થ જ કે હવે આયુષ્યના યોગ અનિયત થઈ ગયા, હવે આપણે કહી ન શકીએ. પહેલા તો બાપ જીવતો હોય ત્યાં સુધી દીકરાને મરવાની કોઈ વાત જ ઉપસ્થિત ન થાય, આવો ક્રમ હતો, કાળનો પ્રભાવ હતો કે સૌ પોતપોતાનું જીવન આયુષ્ય એ પ્રકારે કરતા. આ કળિયુગની અંદર જુઓ આ મર્યાદાની આખી વાત તોડી નાખી છે. એટલે હવે તો જાગ્યા ત્યાંથી સવાર, જ્યારે સત્પુરુષનો બોધ થયો, સત્પુરુષનો આશ્રય થયો, સત્પુરુષનું ઓળખાણ થયું, તો એના માર્ગને પકડી લેવો, આત્મકલ્યાણનો માર્ગ સાધી લેવો. ત્યારે ગૃહસ્થી જીવન કરતા કરતા પણ આત્મકલ્યાણ કરવું. એટલે ભગવાન મહાવીરે શ્રમણ ધર્મમાંથી શ્રાવક ધર્મ ઉભો કરી દીધો, પાર્શ્વનાથ સુધી નહોતો. ભગવાને જોયું કે હવે કાળ બદલાઈ ગયો, 5મો આરો આવી રહ્યો છે, અને 5મ કાળની અંદર આ વ્યવસ્થા બધી તૂટી જવાની છે. હવે શ્રમણ ધર્મની વાત રહેશે તો શ્રમણ યદી થશું કોને ખબર છે, તો ધર્મ જ નહીં આચરાય જીવનમાં. દીક્ષા લઈને ધર્મ કરીશું તો દીક્ષા કોઈ દી જીવનમાં લેવાશે જ નહીં. માટે શ્રાવક ધર્મ આપ્યો. કેટલી અદભુત ભગવાન મહાવીરની કરુણા જુઓ, એની દ્રષ્ટિ જુઓ. એ પુરુષે કાળને જોયો અને યુગ પુરુષ એને જ કહેવાય કે દેશ અને કાળ પ્રમાણે ધર્મના બાંધામાં ફેરફાર કરે, લોકોને ધર્મની આખી પ્રકૃતિ સમજાવે. સત જીવનથી છૂટે નહીં, આ કામ યુગ પુરુષોનું છે. અને આવા જૈન શાસનની અંદર એક યુગ પ્રધાન આચાર્યોની પરંપરા છે કે તીર્થંકરો જેવા યુગ પુરુષ એમનો જ્યારે દેહ વિલય થાય ત્યાર પછી શાસનની અંદર આચાર્યોની પરંપરા એમાં યુગ પ્રધાન આચાર્યો આવે. આ યુગ પ્રધાન આચાર્યો 200-400 વર્ષે આવે અને એ વ્યવહારમાં, ધર્મના તત્વમાં, વ્યવહારમાં, વિધિમાં ક્યાંય પણ પ્રકારનો કોઈ પણ પ્રકારની અશુચિ આવી હોય તો એને દૂર કરે, વિસંગતતા આવી હોય તેને દૂર કરે, સંદેહ આવ્યો હોય તો દૂર કરે, માર્ગને સુસ્પષ્ટ કરે. માર્ગમાં આવેલા અંતરાયો, અવરોધો, કાંટા, ઝાડા, ડાખળા આ બધાને દૂર કરે, આ યુગ પ્રધાન આચાર્યનું કામ છે. અને આપણા આગમ સૂત્રમાં લખ્યું છે કે ભગવાન મહાવીર પછી પંચમ કાળાના અંત સુધી આવા યુગ પ્રધાન આચાર્યો થશે. અને એ આચાર્યો માર્ગના, તીર્થંકરના માર્ગને બરોબર સ્પષ્ટ રીતે મુમુક્ષુઓની સામે, શ્રાવકોની સામે રાખશે. કૃપાળુ દેવ આવા એક યુગ પ્રધાન આચાર્ય હતા. આપણા હમ્પીના સહજાનંદ સ્વામીએ એક પુસ્તક લખ્યું છે, ઉપાદેય પદે ઉપાદેયતા, એમાં એમણે આ વાતને ખૂબ સ્પષ્ટ રીતે લખી છે. એમાં એને આધાર, પુરાવા, પ્રમાણ બધું આપ્યું છે. પરમ કૃપાળુ દેવના જીવનથી જ એમને આધાર લઈને લખ્યું છે કે કૃપાળુ દેવ એક યુગ પ્રધાન આચાર્ય હતા. તો એનું કામ જ, અને કૃપાળુ દેવે કહ્યું કે વર્તમાનમાં અમે આ માર્ગના ઝાડા ડાખડા દૂર કરવામાં કેટલા કષ્ટ ઉઠાવ્યા છે તમે જાણો છો. તમને તો સીધો માર્ગ અમે આપીએ છીએ, સરળ આપીએ છીએ, સુગમ આપીએ છીએ. આ જે કંઈ કરવાનું હતું તો અમે કર્યું છે. ભગવાન મહાવીરના શાસનની અંદરના કંટકો, ડાળી, ડાખડા, ઝાડખા બધું અમે દૂર કરીને માર્ગને પ્રશસ્ત કર્યો છે. હે મુમુક્ષુઓ, તમારું કામ તો હવે અમે કહેલા માર્ગે ચાલવાનું છે. યુગ પ્રધાનના માર્ગમાં આપણે બેઠા છીએ. એ કહે છે કે એ આશ્રમમાં મર્યાદા સહિત આશ્રમ ધર્મમાં વર્તવું તે આશ્રમ ધર્મ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર એ ચાર વર્ણ છે, તથા બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એ ચાર આશ્રમ છે. બ્રાહ્મણ વર્ણે આ પ્રમાણે વર્ણ ધર્મ આચરવા એમ શ્રુતિ સ્મૃતિમાં કહ્યું હોય તે પ્રમાણે બ્રાહ્મણ આચરે તે સ્વધર્મ કહેવાય. અને જો તેમ ન આચરતા ક્ષત્રિય આદિને આચરવા યોગ્ય ધર્મને આચરે તો પરધર્મ કહેવાય. પોતાનો જે કંઈ ધર્મ પોતાને પ્રાપ્ત થયો છે સહજ, એ સહજ ધર્મને બદલે જો બીજો આચરે તો એને પરધર્મ કહેવાય. એ પ્રકારે જે જે વર્ણમાં દેહ ધારણ થયો હોય તે તે વર્ણના શ્રુતિ સ્મૃતિએ કહેલા ધર્મ પ્રમાણે વર્તવું તે સ્વધર્મ કહેવાય, અને બીજા વર્ણના ધર્મ આચરે તો પરધર્મ કહેવાય. આ વ્યાખ્યા કૃપાળુ દેવે સ્વધર્મની સમજ આપી કે જીવે પોતાના ધર્મ પ્રમાણે વર્તવું જોઈએ. કર્તવ્યનો જ્યારે વાત થાય ત્યારે કર્તવ્ય શું છે તો પોતાનું સહજ કર્તવ્ય શું છે એ સહજ કર્તવ્ય સમજાવ્યું છે. તેવી રીતે આશ્રમ ધર્મ સંબંધી પણ સ્થિતિ છે. જે વર્ણોને બ્રહ્મચર્ય આદિ આશ્રમ સહિત વર્તવાનું શ્રુતિ સ્મૃતિએ કહ્યું છે તે વર્ણે પ્રથમ 24 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમમાં વર્તવું, પછી 24 વર્ષ સુધી ગ્રસ્થ આશ્રમમાં વર્તવું, ક્રમે કરીને વાનપ્રસ્થ અને સંન્યસ્તાશ્રમ આચરવા, એ પ્રમાણે આશ્રમનો સામાન્ય ક્રમ છે. તે તે આશ્રમમાં વર્તવાના મર્યાદા કાળને વિશે બીજા આશ્રમના આચરણને ગ્રહણ કરે તો તે પરધર્મ કહેવાય, અને તે તે આશ્રમમાં તે તે આશ્રમના ધર્મોને આચરે તો તે સ્વધર્મ કહેવાય. આ પ્રમાણે વેદાશ્રિત માર્ગમાં વર્ણાશ્રમ ધર્મને સ્વધર્મ કહ્યો છે. તે વર્ણાશ્રમ ધર્મને સ્વધર્મ શબ્દે સમજવા યોગ્ય છે. અર્થાત સહજાનંદ સ્વામીએ વર્ણાશ્રમ ધર્મને અત્રે સ્વધર્મ શબ્દથી કહ્યો છે. અહીંયા એની સમજ આપી કે વર્ણનો ધર્મ અને આશ્રમનો ધર્મ, એ સિવાયના બીજા જે કોઈ આચરે તો તે એના માટે પરધર્મ કહ્યો છે. આ સ્યાદવાદ છે. એકને એક શબ્દનો અર્થ અપેક્ષાએ સમજવો પડે. કયા સંદર્ભમાં કહેવામાં આવ્યો છે, કોના દ્વારા કહેવામાં આવ્યો છે, કઈ વિગતના સંદર્ભમાં એની વાત ચાલે છે, તો અહીંયા સ્વધર્મની વાત ચાલે છે. એ વર્ણાશ્રમના વેદાંતમાં શ્રુતિ અને સ્મૃતિના આધારે કહેલા ધર્મ છે. ગીતાની અંદર જ્યારે અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે અને ત્યારે કહે છે કે આ હિંસા છે, એથી આગળ સ્વજનોની હિંસા છે, ઘણા પ્રશ્નો મૂકે છે. એની એથી આગળ એ તો કહે છે કે હિંસા થશે તો અનેક સ્ત્રીઓ વિધવા થશે, અનેક બાળકો અનાથ થશે, આવું મેળવીને આવું રાજ્ય મારે જોઈતું નથી. જુદા જુદા પ્રકારના એની યુક્તિઓ છે, એની દલીલો છે, એનો તર્ક છે. અને કૃષ્ણ ભગવાન એને તત્વજ્ઞાન સમજાવે છે. હિંસા કરવા માટે નથી કહેતા, પણ કહે છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મે ભયાવહ. હે અર્જુન, તું ક્ષત્રિય છે, અન્યાયની સામે ન્યાય અપાવો, અસત્યની સામે સત્યની સ્થાપના કરવી, અધર્મીની સામે ધર્મનું રક્ષણ કરવું, આ ક્ષત્રિયોનો ધર્મ છે. અને એની અંદર જો તું આવા લારા ચાવીશ તો આ વ્યવસ્થા સમાજની ટકે નહીં, જીવન ચાલે નહીં, અનેકનું જીવન ત્યાં વિખરાઈ જાય. તું થોડાનો વિચાર કરે છે પણ આખી વ્યવસ્થા તૂટી જાય, આખો સમાજ જીવનનો આધાર છે એ તૂટી જાય. ક્ષત્રિય ક્ષાત્ર ધર્મનું પાલન કરવું. ક્ષાત્ર ધર્મના પાલનની અંદર યુદ્ધની આવશ્યકતા હોય તો યુદ્ધ પણ લડવું, અને એ યુદ્ધમાં અસત ઉપર સત, અન્યાયની સામે ન્યાય અને અધર્મની સામે ધર્મની સ્થાપના કરવી. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અહીંયા તો આવા પવિત્ર પુરુષોનો, યુગ પુરુષનો જે અવતાર થાય છે એ પણ ધર્મની સ્થાપના માટે થાય છે, ન્યાયની સ્થાપના માટે થાય છે. પૃથ્વી ઉપર, ધરતી ઉપર જ્યારે અસત, અન્યાય અને અધર્મનું જોર વધી જાય છે ત્યારે કોઈને કોઈ સ્વરૂપની અંદર આવો કોઈ પુરુષ આવે છે, અને પુરુષ આવીને ફરીથી એ પોતે પોતાના સ્વધર્મના પાલનની અંદર સમાજને સ્થિર કરે છે. જો વાળ જ પોતે ચીભડા ગળે, એટલે કે રક્ષક જ જો ભક્ષક થઈ જાય, એવી વ્યવસ્થા સમાજની થાય, આખું ખોરવાઈ જાય. રાજા છે એ જ વાણિયો બને તો શું થાય, જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. સ્ટેટ કેન નોટ ટ્રેડ, ઓનલી ઇટ કેન ગીવ પ્રોટેક્શન, ઇટ કેન પ્રોટેક્ટ. તો જે કામ જેનું છે એને કરવાનું છે, અને જો રાજ્ય છે એ જો સંરક્ષણ ન આપે તો સમાજનું સંરક્ષણ કરે કોણ, કેવી રીતે થાય? અને એ જો સ્ટેટ કમાવામાં રહીએ તો રક્ષણની જવાબદારી કોણ નિભાવે? તો સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, આપણે એને કહીએ કે સ્ટેટની વ્યાખ્યા આજે પણ પોલિટિકલ સાયન્સની અંદર છે. ઇટ ઇઝ ટુ પ્રોટેક્ટ ધ પીપલ એન્ડ પ્રોટેક્ટ ધ બોર્ડર્સ ઓફ ધ કન્ટ્રી. આ પહેલું કામ એનું છે. એણે આ બંધ બાંધ્યો કે નહીં, આમ કર્યું કે નહીં, તેમ કર્યું કે નહીં, પછી પહેલાં એણે દેશનું રક્ષણ ન કર્યું. દેશ જો ગુલામ થઈ ગયો, દેશ ઉપર આક્રમણ થઈ ગયું, તો બાકીના વિકાસના કાર્યોનું મૂલ્યાંકન કરવાનો અર્થ શું છે? યુ શુડ પ્રોટેક્ટ ધ બોર્ડર્સ ઓફ ધ કન્ટ્રી એન્ડ યુ શુડ પ્રોટેક્ટ ધ પીપલ્સ એન્ડ ધેર પ્રોપર્ટી. લોકોની જાનમાલની સલામતી અને સીમાડાઓની સલામતી. આ જો રાજ્ય ન આપે તો કોણ આપે? આ કામ કોણ કરે? એવી પ્રકારની આખી સુંદર વ્યવસ્થા જો આ જ્યારે તૂટે છે અને મિક્સઅપ થાય છે ત્યારે કૃષ્ણ ભગવાને ગીતાની અંદર યુદ્ધની વાત કરી છે. ઘણા લોકો સમજતા ન હોય તો એમ સમજે કે ભગવાને તો હિંસાનો ઉપદેશ આપ્યો. હિંસા નથી. અપેક્ષા એ વસ્તુ ન સમજો તો ધર્મ પકડાશે નહીં ક્યારે. ધર્મને સમગ્રતામાં વિચાર કરવો પડે, સૌ જીવોના કલ્યાણનો વિચાર કરવો પડે. કોઈ એક વ્યક્તિગત જીવનના કલ્યાણનો વિચારનો વાત એ ધર્મની અપેક્ષા નથી. ધર્મ સાર્વત્રિક છે, ધર્મ સાર્વદેશિક છે, ધર્મ સાર્વભૌમ છે. ધર્મમાં સૌનું કલ્યાણ છે, સૌનું મંગલ છે, સૌ જીવોનું મંગલ છે, સૌ જીવોની શાંતિ છે. એ શાંતિ ન મળે, જો એક અંગ ચાલશે નહીં તો સમાજમાં શાંતિ પ્રાપ્ત નહીં થાય. ખૂબ સરસ આ ગામમાં આપણે કમાઈએ છીએ, પણ એવી વ્યવસ્થા છે કે ગમે ત્યારે લૂંટાઈ જાય એનો ભરોસો નહીં, ગમે તે માણસ લૂંટી લે. તો જો રક્ષણ નથી અને કમાણી છે તો એ કમાણી કોઈને પ્રિય નથી. જેમ આફ્રિકામાં આપણા ઘણા લોકો ગયા છે કે કમાઈ, પણ ક્યારે આવીને આપણે બંદૂક મારીને આપણી જાનની સલામતીને મારી નાખે, દુકાનના કાઉન્ટર ઉપર મારી નાખે, દુકાનેથી ઘરે આવતા હોય તો મારી નાખે, ઘરની અંદર બેઠા હોય તો રાતના દરવાજા ખુલ્લા હોય. અરે સાંજ પડે લોકો પોતાના ઘરને જેલની જેમ કરે છે. જેલની અંદર જેમ કેમ અહીંયા દરવાજા બંધ કરીને લોક મારે, એમ પોતે પોતાના ઘરમાં જઈ અને બધા દરવાજાને લોક મારે, બહાર નીકળવાનું નહીં. કારણ કમાણી છે, સલામતી નથી. તો આ સમાજનું અંગ છે. વિચાર જ્યારે કરવાનો હોય ત્યારે ખ્યાલ આવે કે ચક્રવર્તીઓ પણ યુદ્ધ લડતા કે ન લડતા. ચક્રવર્તીઓ પણ યુદ્ધ લડે, પણ એ યુદ્ધની અંદર એમની માનસિકતા યુદ્ધની ન હતી. યુદ્ધ એનો ધર્મ હતો કે જ્યાં સુધી જો પોતે રાજા છે તો રાજાનો ધર્મ રક્ષણ આપવું, અભય આપવો એ છે. એને જ્યારે છોડી દીધું છે ભરત ચક્રવર્તી, એ છોડી દીધું, પછી ભરત ચક્રવર્તીની કોઈ ફરજ કરી, પછી કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એ કાવ્યસર્ગમાં છે, એ રાજા હતા અને એને વિકલ્પ આવ્યો કે હવે દુશ્મનનો રાજા ચડી આવશે, મારા પુત્રને મેં રાજ સોંપ્યું છે, મંત્રીઓ દગો કરશે અને આ રીતે છોકરાનો ઘાત થશે અને મારું રાજ તો પચાવી પાડશે, રૈયત લૂંટાશે વગેરે વગેરે. તો પોતે યુદ્ધે ચડી ગયા કૌશિકની અંદર હોવા છતાં, હિંસાના પરિણામ હિંસાની પરિણતિ થવા માંડી. એમ કરતા કરતા પછી હાથની ચેષ્ટાઓ થઈ, પગની ચેષ્ટાઓ થઈ, અને એમાં શસ્ત્ર પ્રહાર કરીને હમણાં મારી નાખું આવું કરવા જતા માથા ઉપરનું શિરચક્ર જ્યારે ઉતારવાની વાત કરે છે તો પોતાનો પંચમુષ્ટિ લોચ જોયો. અરે હવે અમારું કર્તવ્ય નથી, હવે ત્યાં જે થાય તે થાય, હું તો હવે સર્વસંગ પરિત્યાગી, હું હવે એક વિતરાગ માર્ગનો સાધુ છું, શ્રમણ છું. મને આ વિચાર આવી ગયા એ મને હવે સંભવે નહીં, અને તરત જ ત્યાંથી પાછા ફરે છે. પાછા ફરીને વિચારધારાની પરિણતિ પલટાય છે, અને પલટાય છે ત્યારે વ્યક્તિ કરે છે કે હવે તો મારું કામ કેવળ આત્મકલ્યાણ, કૈવલ્યની પ્રાપ્તિ એ જ લક્ષ્ય છે. તો એની ધારા બદલાય છે. જ્યાં દુર્ગતિના દળિયા બંધાતા હતા કર્મના, એ અટકી જાય છે અને પ્રવાહ ઊંધો શરૂ થાય છે. હવે સદગતિના દળિયા બંધાય છે અને એવા ઉત્કૃષ્ટ ભાવની ધારા શ્રેણીએ ચડે છે. શ્રેણીએ ચડેલો આત્મા ઉર્ધ્વ ગતિની શ્રેણીએ ચડ્યો છે, બસ હવે કોઈ મર્યાદા નથી એની, ઉપર 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 ચડે છે. તો થોડા સમયની અંદર દેવ ધુંધુભી થાય છે. અરે પ્રસન્નચંદ્ર રાજર્ષિ તો કેવળ જ્ઞાનને પામ્યા. જૈન દર્શનની અંદર અદ્ભુત કથાનકો છે, એના સૂક્ષ્મ પરિણામો, પરિણતિ, એના ભાવ, એક એક પ્રસંગ, એક એક સમયે સમયે કેટલા ભાવ છે એ પકડવા પડે. અને એ ભાવધારા સમયે સમયે બદલાય છે. આપણને તો કલાકે બદલાય તોય ખબર નથી પડતી. કોને ખબર, સવારે મજા હતી ને અત્યારે પાછી સુસ્તી થઈ ગઈ છે ને સાંજે ડિપ્રેશનમાં હોય, ક્યારેક ગમગીન હોય, ક્યારે ઓહો આહા કરતો હોય, અને ક્યારેક હોય માં શું થશે આમ શું થશે, ક્યાંય ખબર નથી. સમયે સમયે પોતાના ભાવની જાગૃતિ રાખે, આ શ્રવણ જીવનની સાધના છે. સહેજ પણ પોતાને થાય તો ખ્યાલ આવે કે ઓહો હું ક્યાં ચૂકી ગયો અને કયો પ્રસંગ આવ્યો કે મારા ચિત્તને વિક્ષેપ કરી દીધો, અને એ પ્રસંગ યોગ્ય હતો, અયોગ્ય હતો, ઉચિત હતો, અનુચિત હતો, એનું વિશ્લેષણ કરે. ચિંતનની ધારામાં જઈને વાતને ખપાવી દે, આ વિચારની શ્રેણી કહેવાય. શ્રેણીએ ચડવું એટલે શું, એવી નિર્ગ્રંથ શ્રેણી, ગ્રંથિઓ તૂટતી જાય. અમારી ગ્રંથિ હતી, અમારી ગ્રંથિ હતી. આવું તો પછી ભરત મુનિને છેલ્લે એક હરણ સાથેની વૃત્તિની અંદર ચિત્તની વૃત્તિ ત્યાં ગઈ, તો હરણનો દેહ ધારણ કરીને જન્મવું પડ્યું. અને પછી પૂર્વ સ્મૃતિ થઈ, ખબર પડી કે ઓહો મારો આવો મોહ, અને તે સમયે જાગૃતિ ન રહી એટલે એ ત્યારે જડ ભરત તરીકે જીવન જીવ્યા, મૌન રહ્યા જીવનભર સુધી. આ સંસારમાં જોવા જેવું કંઈ નથી, સાંભળવા જેવું કંઈ નથી. વૃત્તિઓ ખેંચાય છે, અને વૃત્તિઓ ખેંચાય છે તો જીવના બંધન દ્રઢ થાય છે, નથી કરવા. અને ફરીથી જે ભૂલ થઈ છે એ ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે થઈને જડ ભરત તરીકે જન્મ લઈને ફરીથી પોતાની જ્ઞાનધારાને જોડી દીધી. જ્યારે જ્યારે આવા વિકલ્પો આવે ત્યારે વિકલ્પ પકડવા જોઈએ, એને સમયની સાધના કહીએ છીએ. ભગવાન કુંદકુંદાચાર્યજીએ સમયસાર ગ્રંથની રચના કરી, એમાં આત્માનું આ સમય સ્વરૂપ સમજાયું. આ ચૈતન્ય ઘન છે, ઘન છે એટલે પ્રદેશે પ્રદેશે ચૈતન્યતા છે, એમ સમયે સમયે એનો ઉપયોગ છે. કૃપાળુ દેવે મૂળ માર્ગમાં આ પદ મૂક્યું, એક વાક્ય મૂક્યું, ઉપયોગી સદા અવિનાશ. એમાં સદા અવિનાશ નથી, ઉપયોગી સાથે સદા શબ્દ છે. અવિનાશ તો છે જ, કદી જેનો વિનાશ નથી તે. એમાં સદા શું? એમાં સદાનું કોઈ મહત્વ નથી. અવિનાશ તો એમાં સદા અવિનાશ, સદા અવિનાશ હોય કોઈ તો એ તો અર્થનો વિરોધાભાસ થયો કે સદા અવિનાશ એટલે શું? અવિનાશ છે તો અવિનાશ જ, એક જ વાર. એમાં સદા અવિનાશ હોય, આજે અવિનાશ છે ને કાલ નથી તો એને અવિનાશ કહેવાય? તો સદા શબ્દ ત્યાં નથી. સદા ઉપયોગી સાથે છે, કે એનો ઉપયોગ છે કેવો છે? તો કે સદા. અરે નારકીના જીવની અંદર તો પણ એનો ઉપયોગ છે, નિગોદના જીવમાં પ્રગટ થયો છે તો પણ ઉપયોગ છે, સિદ્ધ અવસ્થામાં છે તો પણ ઉપયોગી છે, અરે એ એકેન્દ્રિય છે તો પણ ઉપયોગી છે, સ્થાવરનો જીવ છે તો પણ ઉપયોગી છે, તરસપણામાં ઉપયોગી છે, પંચેન્દ્રિયમાં ઉપયોગી છે. આનો ઉપયોગ કોઈ કાળે એનાથી વિચ્છેદ થતો નથી. આ સદા, આ ઉપયોગવંત છે. અને જડ કદી ઉપયોગવંત નથી. જડ અને ચેતનનો વિવેક કરવો હોય તો એક જ કૃપાળુ દેવે પાઠ 64 ની અંદર આપ્યું છે, મનસુખરામ સૂરીરામ ત્રિપાઠીને, કે એવું વિલક્ષણ પકડો કે જે એકમાં છે એ અન્ય એકેય પદાર્થમાં નથી. આત્મા પકડવો છે. અને પછી એને કીધું કે આત્મા અરૂપી છે, તો કે આકાશ અરૂપી છે. વળી ગોટાળો કરીશ તું કે આત્માય અરૂપી છે, પણ જીવ સિવાય પાંચે પાંચ દ્રવ્ય જડ છે, અને જીવને ચેતન છે તો એને ઉપયોગ છે. ઉપયોગ જેનું લક્ષણ છે, ઉપયોગ જેનું લક્ષણ છે, ઉપયોગવંત છે, એ જીવને જગતના તમામ દ્રવ્યથી છૂટું પાડી દે છે. બીજા એક પણ દ્રવ્યની અંદર કોઈ પણ અપેક્ષાએ કોઈ પણ કાળે ઉપયોગ નામનું લક્ષણ નથી, કે જેનાથી લાગણી થાય, બોધ થાય, જાણકારી થાય, સંવેદના થાય. આ ઉપયોગ હોય તો થાય. આ પદાર્થો અત્યારે અસંખ્ય છે, અહીંયા જળ પદાર્થો. આ જળ પદાર્થમાં ક્યાંય ઉપયોગ નથી. કોણ બેઠું છે, કોણ સાંભળે છે, હવામાન કેવું છે, પ્રકાશ છે કે નહીં, એ કોઈ વાતનો બોધ, કોઈ જાતની લાગણી, ભયની કે એવી કઈ લાગણી આ પદાર્થને થાય? કઈ ન થાય. ચોપડીને થાય મને કોણ વાંચે છે? કઈ ન થાય. વિચારો, આ અહીંયા આખા હોલની અંદર હજાર વસ્તુની અંદર માત્ર ને માત્ર ચેતનવંત આત્માઓ છે, એ જ ઉપયોગવંત છે. બાકીના બધા પદાર્થો છે, આ માઇક ગમે એટલું ચાલે તો એ જડ છે, જડ છે. એની ચાલના શક્તિમાં એ કઈ શબ્દને વધારે છે, હું વધારું છું, ઘટાડું છું, આવું એને ભાન છે, એને જ્ઞાન છે નથી. તો ઉપયોગવંત આત્મા છે. જ્ઞાનીઓ એવી ઓળખાણ આપી છે કે ઉપયોગી સદા અવિનાશ, તું ઉપયોગી છો. અને ઉપયોગી છો તો તું તારા વિચારધારાને પકડી શકે છે, તો ક્યારે ક્યારે તું કરે છે એ તારા સ્વધર્મ અનુસાર છે કે કેમ? અને જૈન ધર્મમાં સ્વધર્મ એટલે આત્મધર્મ. આ વેદ ધર્મની વાતને હવે બાજુ ઉપર મૂકી અને આપણો ધર્મ સમજવો હોય, એને શબ્દ છે. પણ એને શબ્દ હવે જો આપણી અપેક્ષાએ લેવો હોય તો આત્મધર્મ, જે સમયસારમાં કહ્યું છે કે ધર્મ તો આત્મધર્મ છે. અને કૃપાળુ દેવે પણ કહ્યું છે કે આ ધર્મ આત્માનો છે અને આત્માનો ધર્મ આત્મામાં છે. એટલે કહ્યું કે બહાર શોધવાથી નહીં મળે. તારું કલ્યાણ એ તારામાં છે, તારા થકી જ છે. પણ એ તારું એટલે તું જડ નથી, પેલા શરીરથી જુદો થઈ જા, શરીરથી ભિન્નતાનો અનુભવ કર. શરીરમાં શરીર ઉપરાંત કોઈ એક બીજું એવું તત્વ છે જે ઉપયોગવંત છે. શરીરના કોઈ ભાગની અંદર, કોઈ અંગમાં, કોઈ અવયવમાં, કોઈ ઉપાંગમાં, રોમે રોમમાં, સ્નાયુઓમાં, નાડીમાં, રગમાં, શ્વાસમાં, રૂવાણે રૂવાડે એકેયમાં ઉપયોગ છે નહીં. જો આત્મા અંદરથી ચાલ્યો જાય તો રૂવાણું ફરકે નહીં, એને અગ્નિમાં નાખો તોય. બધી જ ચેષ્ટા શરીરની જોવા મળે છે એ આત્માની ઉપસ્થિતિની ચેતના જોવા મળે છે, એને કારણે જોવા મળે છે. તો અંદર રહેલું તત્વ ભાસ્યું નિજ સ્વરૂપતે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. આ દેહથી પર પણ છે ક્યાં? દેહમાં. સાહેબ દેહથી પર હોય તો બહાર હોય ના, આ જ ખૂબી છે. દેહ છતાં નિજ સ્વરૂપ તે ક્યાં છે? તો કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. અનંત કાળ સુધી આ ભાન નહોતું આવ્યું કે નિજ પદ નિજ માહિર. શું સમજો તું બોધથી? સદગુરુએ કીધું એમાં સમજાણું શું તને? નિજ પદ નિજ માહિર. આ જેદી સમજાય તેદી ધર્મનું પહેલું પાસું સમજાણું કે નિજ પદ નિજ માહિલ. તારું નિજ માહી છે એનું ઓળખાણ આપી કે અજર અમર અવિનાશી. આ દેહ મરે ત્યારે એ નથી મરતો, દેહનો નાશ થાય ત્યારે એનો નાશ નથી થતો, દેહ જર્જરિત થાય છે ત્યારે એ જર્જરિત નથી થતો. આવો દેહાતીત છે, એને દેહની અવસ્થા સાથે કોઈ સંબંધ નથી. એવો ને એવો છે એને કૃપાળુ દેવે સમતા શબ્દ કીધો. એના એકેય પ્રદેશમાં કોઈ ઊની આંચ નથી આવતી, એકેય પ્રદેશ વધતો પણ નથી, ઘટતો પણ નથી, ખોવાતો નથી, ઘસાતો નથી. આવો સમપ્રદેશી આત્મા અનંત કાળથી, અનાદિ કાળથી જુદા જુદા દેહ ધારણ કરીને અનંત કાળથી આ ચક્કાળમાં પરિભ્રમણ કર્યા જ કરે છે. જે ગતિ મળી, જે કાયા મળી, જે યોની મળી એની અંદર પરિભ્રમણ કરે, પણ આત્મ સ્વરૂપમાં કોઈ બદલ થાય નહીં, કાયા બદલાય. એટલી સરસ વાત કરી છે. તો અહીંયા સ્વધર્મ, અને આપણે જ્યારે અપેક્ષાએ વિચાર કરીએ ત્યારે સ્વધર્મ આત્મધર્મ. આપણે 20 દોહરામાં શું કહે છે સ્વધર્મ સંબંધી? અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહિ. સ્વધર્મ સ્વધર્મ ત્યાં આત્માની વાત છે, ત્યાં આ વર્ણાશ્રમ ધર્મની વાત નથી. અને આ વચનામૃત સ્વામિનારાયણના વચનામૃતમાં જ્યાં જ્યાં સ્વધર્મ આવશે ત્યાં વર્ણાશ્રમ ધર્મની વાત છે. શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃતમાં જ્યાં જ્યાં સ્વધર્મ સ્વધર્મ શબ્દ આવે છે ત્યાં વર્ણાશ્રમ ધર્મ નહીં પણ આત્મા. આ એક જ શબ્દ હોવા છતાં આ અપેક્ષા ભેદ. આ મુમુક્ષુ હતા એટલે એને પ્રશ્ન કર્યો કે સાહેબ આ તો કંઈક સમજાતું નથી, આત્માની ભક્તિ કરવી ને સ્વધર્મ સહિત કરવી, તો સ્વધર્મ ને આત્મા જુદા? તો ત્યાં જુદા અને અહીંયા સ્વધર્મ અને પોતાનો આત્મા એક જ, આત્માનો ધર્મ. તે અર્થમાં એ અહીંયા કહ્યું છે સહજાનંદ સ્વામીએ વર્ણાશ્રમ ધર્મને અત્રે સ્વધર્મ શબ્દથી કહ્યો છે. વર્ણાશ્રમ ધર્મને એણે સ્વધર્મ શબ્દ વાપર્યો છે. ભક્તિ પ્રધાન સંપ્રદાયોમાં ઘણું કરીને ભગવદ્ ભક્તિ કરવી એ જ જીવનો સ્વધર્મ છે એમ પ્રતિપાદન કર્યું છે. પણ તે અર્થમાં અત્રે સ્વધર્મ કયો નથી, કેમ કે ભક્તિ સ્વધર્મમાં રહીને કરવી એમ કહ્યું છે. માટે સ્વધર્મનું જુદાપણે ગ્રહણ છે અને તે વર્ણાશ્રમ ધર્મના અર્થમાં ગ્રહણ છે. ભક્તિ પ્રધાન સંપ્રદાયોમાં તો કહ્યું છે કે સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી, તો ત્યાં તો પોતાના આત્મામાં રહીને ભક્તિ કરવી. પરંતુ અહીંયા તો કે છે કે સ્વધર્મનું જુદાપણું કહ્યું છે, એટલે એ જુદાપણામાં વર્ણાશ્રમ ધર્મનો અર્થ સમજવાનો છે. જીવનો સ્વધર્મ ભક્તિ છે એમ જણાવવાને અર્થે તો ભક્તિ શબ્દને બદલે ક્વચિત જ સ્વધર્મ શબ્દ સંપ્રદાયોએ કર્યો છે. અને શ્રી સહજાનંદના વચનામૃતમાં ભક્તિને બદલે સ્વધર્મ શબ્દ સંજ્ઞાવાચકપણે પણ વાપર્યો નથી, ક્વચિત શ્રી વલ્ભાચાર્યે વાપર્યો છે. વૈષ્ણવોની અંદર આ પ્રકારની ભક્તિ એને ઈશ્વરનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ એ છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ ભક્તિનું સ્વરૂપ સ્વધર્મ રૂપે કહ્યું નથી, પણ સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી એટલે વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા મર્યાદામાં રહીને પરમાત્માની ભક્તિ કરવી એવો ઉપદેશ છે. અને કંઈક અપેક્ષાએ એ ઉપદેશ ગીતા ધર્મની અંદર પણ જ્યાં ધર્મની વાત આવે છે ત્યાં સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ, ત્યાં પણ એ વાત સ્વધર્મ એટલે જીવે પોતાને જે સહજ કર્મ છે ત્યાં કર્મના સંચિત કર્મ, સહજ કર્મ એ શબ્દ કર્મના ત્રણ ભાગથી ગીતા કર્મ, અકર્મ અને વિકર્મ એ આખું ભાગ આવે છે. જૈન ધર્મની અંદર કર્મની આખી વ્યાખ્યા જુદી છે. અહીંયા તો કર્મણે વાધિકારસ્તે મા ફલેસુ કદાચન, કર્મ કરવા તારે તારા માટે જે અપેક્ષિત છે તારા માટે સહજ છે એ કરવા, પણ એ કરવામાં પણ આસક્તિ ન હોવી જોઈએ. ફળની આસક્તિ એ કર્મ સાથેનું મમત્વ છે, એ કર્મ સાથેનું હુંપણું છે, એ કર્મ સાથે પોતાપણાની ભાવના છે, એ ખોટી છે. તો ત્યાં પણ અનાસક્ત કર્મયોગ કયો છે. બધા ધર્મોની અંદર છેલ્લે જો સૂત્રનું સંકલન કરવામાં આવે તો જીવને ક્યાંય રાગદેવસ કરવા એવું કોઈ ધર્મની અંદર પ્રતિપાદિત થતું નથી. એ કર્મ કરવામાં પણ આપણી સમજ ઘણી અધૂરી છે. કેટલીક જગ્યાએ તો આપણી સમજ ઘણી વિપરીત છે. એટલે આપણે એમ કહીએ કે કર્મ તો કરવા જ જોઈએ ને, અને વળી કોઈ જૈનનો હોય તો કહે છે કર્મ કરીશ તો મરી રહીશ, કર્મથી તો બંધ પડે, અને ઓલો કે કર્મ ન કરીશ તો પાપ થશે, તારું જો કર્તવ્ય નહીં બજાવીશ તો પાપ કરીશ. એટલો બધો ગૂંચવાળો છે. શબ્દ મર્યાદિત છે, અર્થ અમાપ છે. હવે શું કરવું? તો જે જગ્યાએ જે પુરુષની વાણીમાં જે અપેક્ષાએ જે વાત કહેવામાં આવી છે તે વાત સમજવાનો પ્રયત્ન કરવો, અને એ આપણાથી ન સમજાય તો આ બાબતમાં જે લોકો સમજે છે એ સંપ્રદાયના એ મતના એ સત્પુરુષના અનુયાયીઓ જે એમના ભાવને પકડી જાણે છે, જે એમના આશયને જાણે છે, એવા જ્ઞાની પુરુષો, એવા વિદ્વજ્જનો, એવા અભ્યાસુઓના સત્સંગમાં રહીને ધર્મનો અર્થ સમજવા પ્રયત્ન કરવો. જો સ્વમતી કલ્પના એ ચાલશે કે હું તો બધું જાણું છું, ડિક્શનરીના મિનિંગ જાણું છું, આનું જાણું છું, મારે કોઈનું સાંભળવાની જરૂર નથી, તો એ સ્વમતી કલ્પનાવાળો તો આમાં ગૂંચાઈ જશે. એને ક્યાંય નહીં મળે, કેમ કે એકને એક શબ્દની અભિધા બદલાતી જાય છે. એકને એક શબ્દની અભિધા બદલાય તો એની અંદર એ ક્યાંય એનો છેડો ન મળે. પણ એને તાત્પર્ય જો લેતા આવડે કે કર્મ કરવા તો પણ અનાશક્તિથી કરવા, એટલે રાગદ્વેષ રહિતપણે કરવા, તો રાગદ્વેષ રહિતપણે કોઈ પણ કામ થાય તો એ મોક્ષનું કારણ થાય, તો એ કર્મ બંધનું કારણ થાય નહીં. એકવાર રાગદ્વેષ રહિતપણે કરવા કર્મ, તો એ કર્મ બંધનું કારણ થતું, તો બંધ છે એ કર્મથી પડે છે કે આત્માના ભાવથી પડે છે? આત્માના ભાવથી પડે છે. તો ભાવ તો કયો? કે વિતરાગી ભાવ રાખવો, નિષ્કામ ભાગ રાખવો. નિષ્કામ ભાવે કર્મ કરવા, અનાસક્ત ભાવે કર્મ કરવા, તો અનાસક્ત ભાવે થયેલા કર્મ બંધનું કારણ બની શકે નહીં, તો સીધી વાત છે. પણ આપણી સમજ ઘણીવાર અધૂરી હોય. ઓછી હોય, વિપરીત પણ હોય. કેમ કે ક્યાંક હું પણ વધારે જોર કરતું હોય, ક્યાંક સ્વચ્છંદ વધારે પાવરફુલ હોય, તો આપણી સમજની અંદર એટલો દોષ આવે, અને જેટલો દોષ આવે એટલા પ્રમાણમાં આપણી સાધનાની ઉણ પ્રયા કરે છે. એટલે ઘણીવાર સાધના ફળતી નથી. સારી સાધના હોય પણ સમજ ખોટી હોય, સાધના સરસ ઉત્કૃષ્ટ એમાં કોઈ વાંધો નહીં, આ જ બધા સાધનો કરાય, બીજા ન કરાય, પણ સમજ નથી. સમજમાં રાગ દ્વેષ છે, દ્રષ્ટિ રાગ છે, મમત્વ છે, અભિમાન છે, અહંકાર છે, મારાપણું છે, ક્ષુદ્ર દ્રષ્ટિકોણ છે, સંકુચિત છે. સાધના સરસ હોવા છતાં બાજી હારી જાય એવી આખી વ્યવસ્થાની સ્થિતિ છે. માટે કૃપાળુદેવ કહે છે કે સમજ નથી જે સ્વરૂપ સમજાવે. સમજ પીછે સબ સરળ હૈ, બિનુ સમજ મુશ્કિલ. યે મુશ્કિલી ક્યા કહું. એ કહે છે કેમ કરીને તમને સમજાવીએ, કે સમજ મેળવો, અને સમજ જેની પાસે સમજદાર છે એની પાસેથી જ મળે, બીજા પાસેથી ન મળે. ગાંડિયા પાસે ન જવાય સમજ મેળવવા. આખી વાત આ પ્રકારની છે. પત્ર તો સહજાનંદ વચનામૃતનો છે, પણ સહજાનંદ વચનામૃત અને શ્રીમદ વચનામૃત બંનેનો આપણે સમન્વય કરી અને આપણે વસ્તુનું તાત્પર્ય અર્થ સમજ કેળવવાની છે. આખી બધી વાત આપણી સમજમાં છે. સ્વાધ્યાયનો સાર પણ સમજણ છે. જો સમજણ નથી તો સ્વાધ્યાયનો કોઈ અર્થ નથી. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.